నమో అరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయనియాణం నమో ఉవజాయాణం నమో లోయే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం మోక్ష మార్గస్య నేతారం భీతారం కర్మ భూభృతం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణలబ్ధే. తద్వాత్ సూత్ర గ్రంథాధిరాజ్ఞా ఆధారే అప్పుడే બીજો અધિકાર દસમું સૂત્ર, એમાં આપણે પાંચ પરાવર્તનની ચર્ચા છેલ્લા પાંચ ક્લાસથી કરી રહ્યા છે. આપણે દરેક એક એક ક્લાસમાં શોર્ટમાં એક એક પરાવર્તનનું સ્વરૂપ આપણે જોયું. આજે એનો ભાવ પક્ષ થોડો આપણે જોવો છે કે આ જાણીને શું ફાયદો, એના ઉપર આજે આપણે થોડુંક 20-એક મિનિટમાં જ આપણે એમાં સમરાઇઝ કરીશું. આજે પ્રશ્ન ફરીથી કહે અંતરાયના પાંચ ભેદ છે આમાં શાયો શમિક ભાવ. હા, હા, જે નિયમ સારની હમણાં જે ગાથાઓ આવી એમાં પાંચ લવિ. હા, એટલે એ અંતરાય અને લબ્ધિ દે આર ઇન અ વે કનેક્ટેડ, એમ કે એ ટોપિક થોડો જુદો છે આપણા વિષય કરતા. આપણે એને અલગથી જોઈએ, આપણે પાંચ પરાવર્તન સાથે લિંક્ડ નથી. હા હા, એ આપણે ચાલી ગયો છે વિષય આમાં. પણ એ જે અંતરાય કર્મ જે છે એ અહીંયા કર્મના એંગલથી વાત કરી છે, ત્યાં જીવના ભાવના એંગલથી વાત કરી છે, એટલે એને લબ્ધિ તરીકે એ લીધું છે. હા, એ આપણે અલગથી જોશું. જો તો પાંચ પરાવર્તનની આપણે વાત જે કરી એમાં આપણે દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન અને ભાવ પરાવર્તન એનું સ્વરૂપ આપણે ડિટેલમાં જોઈ લીધું છે. આપણે ક્યાંથી વાત શરૂ કરી હતી કે જીવ અનંતકાળથી અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે, અને જો પોતાનું કાર્ય પૂરું ન કરે આ ભાવમાં તો હજી અનંતકાળ આમ જ નીકળી જશે, અને એને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ ચાલુ છે. એ પરિભ્રમણ જે ચાલે છે તો કેટલા કાળથી ચાલે છે, અનંત તો આપણે માપ કહીએ જનરલ, પણ અનંત એટલે કેટલું અનંત, તો એને માપવાનું સાધન એ આ પાંચ પરાવર્તન છે. તો સૌથી નાનો કાળ એ દ્રવ્ય પરાવર્તન, એનાથી અનંત ગણો ક્ષેત્ર પરાવર્તન, અને એ સિક્વન્સમાં આગળ અનંત અનંત ગણો કરતા જાય. જો એક બે મુખ્ય પોઈન્ટ જે મારે આજે લેવા છે એની આપણે વાત કરીએ છીએ કે આ સૌથી પહેલો પોઈન્ટ, આ પાંચ પરાવર્તન રૂપ સંસારમાં જીવ કોના કારણે પરિભ્રમણ કરે છે, શેના કારણે? પોતાના ભાવને કારણે. શું જીવના શુભાશુભ ભાવને કારણે? જીવને રાગ દ્વેષ જે ભાવ કરે છે એને કારણે પાંચ પરાવર્તન રૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે કે ના? મિથ્યાત્વ ભાવ એને કારણે જીવ પાંચ પરાવર્તનમાં પરિભ્રમણ કરે છે. જો આમાં અહીંયા જે દસમું સૂત્રનું જે સમરી છે એમાં પણ અમુક પોઈન્ટ્સ લખેલા છે, આપણે પછી વાંચશું. પણ એક બાજુ જે આપણે વાત થઈ હતી કે એક બાજુ જે અનંતકાળ જીવ નિગોદમાં પસાર કરે છે, અને જો મોક્ષમાં મોક્ષને પ્રાપ્ત કરે તો બીજી બાજુ અનંતકાળ સિદ્ધ દશામાં એ પસાર કરે છે. નિગોદ અને સિદ્ધ દશાની વચ્ચેનો જે કાળ છે એ વચ્ચેનો કાળ એમ સમજો કે ફક્ત એ ટ્રાન્ઝિયન્ટ, એનો ટેમ્પરરી કાળ છે. કેવો છે? એ ટેમ્પરરી સમય છે. એ થોડો વખત માટે જીવ એમાંથી બહાર આવ્યો, અને જો પોતાનું કાર્ય ન કરીને આમ ન જાય તો પાછો આમ નિગોદમાં એ જતો રહે છે. આપણે જોયું છે, એમ સમજો કે જો તમે ધ્યાન આપ્યું હોય, ઘણીવાર આપણે આમ ક્યાંક બહારગામ જઈએ, ખાસ મુંબઈમાં તો એવું ન જોવા મળે, પણ સોનગઢમાં કે બહારગામ ક્યાંય જઈએ તો જે સાંજનો ટાઈમ હોય ને, સૂર્યાસ્તનો ટાઈમ, ત્યાં આગળ પેલી મોટી ફ્લડ લાઇટ જેવું કંઈક લગાવ્યું હોય, મોટી લાઇટ, તો ઘણા બધા જીવ ત્યાં ભમતા જોવા મળે છે. મળે છે કે નહીં? સ્પેશિયલી આમ જંગલો સાઈડ જઈએ તો એવું જોવા મળે. હવે સમજો સૂર્યાસ્ત થઈ ગયો અને 7-8 વાગી ગયા, તો એ જીવ ક્યાં જતા રહે છે? પછી દેખાતા નથી. એ જે ફક્ત સંધ્યાકાળનો ટાઈમ છે ત્યારે જ જોવા મળે છે, પછી દેખાતા નથી. પછી જે હવે સમજો ખૂબ એકદમ રાતના જોઈએ તો અમુક જ જીવ જોવા મળે છે, જે એટલી ક્વોન્ટિટી હતી એટલા જોવા નથી મળતા, કેમ કે એમનું આયુષ્ય પૂરું થઈ જાય. એમનું આયુષ્ય ફક્ત એટલું સંધ્યાકાળ જેટલું જ હતું, 1-2 કલાક સમજો અને આયુષ્ય પૂરું થઈ જાય. આ ત્રસ જીવો છે, આ ત્રસ જીવો છે, એ 2-3-4 ઇન્દ્રિય જીવો હશે, ખ્યાલ આવે છે ને? હવે સમજો એની સામે આપણું 50-100 વર્ષનું આયુષ્ય કેટલું છે? ઘણું લાંબુ આયુષ્ય છે કે નહીં? ઓલા જીવની સામે આપણું આયુષ્ય તો ઘણું લાંબુ આયુષ્ય છે. એવી જ રીતે આપણું જે 50-100 વર્ષનું આયુષ્ય છે એના કરતા આજે વિકલત્રય દેવો છે ને, જે વ્યંતર જ્યોતિષ ભવનવાસી, એમનું આયુષ્ય 10,000 વર્ષ, 1,00,000 વર્ષ, અથવા તો જે વિદેહ ક્ષેત્રના જે મનુષ્ય છે એમનું આયુષ્ય પણ આવી રીતના પૂર્વમાં મપાય છે ને, આટલા 1 કોટી પૂર્વ કે આટલા 1,00,000 કરોડ વર્ષ આદિ આદિ, તો ક્યાં 100 વર્ષ અને ક્યાં 1,00,000 કરોડ વર્ષો, ખ્યાલ આવે છે ને? તો આપણું આયુષ્ય એમની સામે કેટલું છે? એ 1 રાત જેટલું છે કે હમણાં પસાર થઈ જશે, પણ તો એ 1,00,000,000 કરોડ વર્ષોના આયુષ્ય કરતા પણ જે ભોગભૂમિ આદિના આયુષ્ય છે ને એ પલ્યમાં હોય છે. પલ્ય એટલે અસંખ્યાત અસંખ્યાત વર્ષો. આ જે ઉત્સર્પિણી અવસર્પિણી છે ને એ અસંખ્યાત વાર થઈ જાય ને ત્યારે એક પલ્ય નહીં, સોરી સોરી આઈ મેડ એ કન્ફ્યુઝ, એમ સમજો કે 1,00,000,000 કરોડો વર્ષો, એવા 1,00,000,000 કરોડો વાર વયા જાય તો એક પલ્ય થાય છે. અસંખ્યાત વર્ષોનું આયુષ્ય એમ, એને એને કંઈ માપી શકાય નહીં. એક દિવાલ ઉપર 1 થી 0 0 0 લખ્યા કરો, આખી દિવાલ ભરી નાખો તો કેટલા વર્ષ થાય, ખ્યાલ આવે છે ને? એનાથી બી મોટું આયુષ્ય એને કહેવાય પલ્ય. તો એ જે 1,00,000 વર્ષોના આયુષ્ય પેલા અસંખ્યાત વર્ષો કરતા બસ 1 રાત જેવા છે, ખ્યાલ આવે છે કે નહીં? અને એવા 33 સાગરોપમના આયુષ્ય જીવે જીવ્યા છે. અને આવા આયુષ્ય કેટલી વાર જીવ્યા છે? અનંત વાર જીવ્યા છે. અનંત વાર એટલે સમયનું માપ સમજવું એ બહુ રિલેટિવિઝમ માંગે છે, ખ્યાલ આવે છે કે નહીં? હા, થોડો કે જે સમય છે એ ઘણો રિલેટિવ છે એમ. તમે એને કોની કમ્પેરિઝનમાં કરો છો તો આપણને ખ્યાલ આવે છે. બાકી તો આ કાળ એની ગતિએ અનંત કાળ સુધી જયા જ કરે છે. એમાં એ જે અનંત કાળ જાય છે તો એમાં આ જીવે 5 પરાવર્તન અનંત 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 વાર કરેલા છે. તો જો એમાં અહીંયા આપણી પાસે ડેટા તો ઘણો છે, પણ તમને શોર્ટમાં અમુક કહું છું, સમજો કે આપણે અત્યાર સુધી જે જોયું, જેવી રીતના સમજો ભવ પરાવર્તન, તો ભવ પરાવર્તનમાં આપણે શું જોયું કે પહેલા એ નરક ગતિનું ઓલું પરાવર્તન કરે છે, પછી તિર્યંજ ગતિનું કરે છે, આખું જે એના જગન્ય આયુષ્યથી લઈને ઉત્કૃષ્ટ આયુષ્યથી દરેક સમયે જન્મ ધારણ કરે છે એ આપણે જોયું ને, તો એના પછી મનુષ્ય દેવ આદિ બધું. પણ જીવ સૌથી વધારે ભવ ક્યાં ધારણ કરે છે, અથવા સૌથી ઓછા ભવ ક્યાં ધારણ કરે? ચલો સૌથી ઓછાથી લઈએ, તો સૌથી ઓછા મનુષ્યમાં, મનુષ્ય પછી વધારે નરક ગતિ, નરક ગતિ, નરકથી વધારે. આ બધામાં અસંખ્યાત ગણો તમે મલ્ટીપલ લગાવજો, મનુષ્યથી અસંખ્યાત ગણા નરકમાં, નરકમાં નરકથી અસંખ્યાત ગણા દેવો, અને દેવોથી પણ અનંત ગણા તિર્યંજ. ત્યાં નિગોદનો ફેક્ટર આવી જાય એટલે અનંત ગણા સીધું, બરાબર? હવે આમાં પણ જો આપણી પાસે બાયફર્કેશન છે, જેવી રીતના દેવોને આપણે કીધા ને અસંખ્યાત ગણા, તો એ દેવોમાં પણ વૈમાનિક કરતા જે ભવનત્રિક છે એમાં પણ જ્યોતિષી દેવોના સૌથી વધારે, આદિ આદિ એમાં ઘણું છે, કેલ્ક્યુલેશન છે, ગોમટચારમાં તમે જોજો. આપણે લાસ્ટ ટાઈમ ઓલું જોયું હતું ને જગત શ્રેણીનો અસંખ્યાતમો ભાગ, એટલે એ જગત શ્રેણીના માપોમાં છે કે જ્યોતિષી દેવોના કેટલા ભાવ ધારણ કરે છે. ખ્યાલ આવ્યો? આપણે ગણિતમાં નહીં જઈએ, એ તમે વાંચજો ત્યાંથી. જ્યોતિષીના સૌથી વધારે. એટલે કહેવાનો મતલબ શું છે કે જીવે આવી રીતના અસંખ્યાત અસંખ્યાત અને અનંત જણા સર્વાર્થ સિદ્ધિના દેવો ફક્ત સમ્યક દ્રષ્ટિ જીવ જ ધારણ કરે છે. એનું આયુષ્ય 33 લાખનું છે, પણ એને પરાવર્તન લાગુ પડતા નથી. કેમ કે એ જીવ તો નેક્સ્ટ ભાવમાં જ મોક્ષે જવાના છે. એક ભાવ અવતારી છે ને, એટલે નિયમથી નેક્સ્ટ ભાવમાં મોક્ષ છે. આપ કઈ પૂછતા હતા? હા, એમના પરાવર્તન પૂરા છે, એટલે એમને આમાં ગણતા જ નથી. આપણે જે ભાવ પરાવર્તનમાં પણ દેવોનું ઉત્કૃષ્ટ 31 કાગરોપમ ગણ્યું ને, એટલે 9 ગ્રહવેગ સુધી ગણ્યું, એના પછી 9 અનુદેશ ને 5 અનુત્તર ગણ્યા નહીં. કેમ કે એ બધા તો નેક્સ્ટ ભાવમાં કે એક ભાવ પછી મોક્ષે જવા પડે. બરાબર? જો આપણે વાત શું ચાલે છે કે આજે 4 ગતિમાં જીવ આ રેશિયોમાં જન્મ ધારણ કરે છે, પણ એ રેશિયો તો ફક્ત ત્રસ પર્યાયનો ભાગ છે. ખ્યાલ આવે છે? જે ત્રસ પર્યાયમાં આવ્યા પછી, બાકી આ બાજુ અનંત નિગોદ, આ બાજુ અનંત સિદ્ધ દશા. જે રીતના સમજો કે મોક્ષાંત પ્રકાશકમાં એક એક્ઝામ્પલ છે કે કોઈ કાગડો ઉડતો હોય અને એ ડાળી પર આવીને બેસે, અને કો ઇન્સિડેન્ટલી ડાળી ત્યારે જ તૂટી જાય. સમજો કોઈ મોટું વટ વૃક્ષ કે કોઈ કેરીનું ઝાડ હોય, આપણે સમજો ને, જોયું છે ઘણા, હા, એને કાક તાલીમ ન્યાય કહેવાય. કે એ કાગડાના બેસવાથી ઝાડ તૂટ્યું છે, એના બેસવા એનું વજન કેટલું હોય બિચારા, કે એના બેસવાથી ડાળી તૂટી જાય, એ તો પોસિબલ જ નથી. તો એ ડાળી જે તૂટવાની હતી એ તો ગમે ત્યારે તૂટી શકે ને. અચ્છા, ઇવન બેટર એક્ઝામ્પલ જે આપણને કોરિલેટ થઈ શકે એવું, સમજો કે તમે ઝાડની નીચે જઈને ઉભા રહ્યા અને એ જ સમય ઉપરથી ચરક પડ્યો, આપણને કોરિલેટ થાય કે નહીં? હવે ઓલાનું ચરક તો ગમે ત્યારે થઈ શકતું હતું કે નહીં? અને આપણે પણ ગમે ત્યારે ત્યાં જઈને ઉભા રહી શકતા હતા, આપણા ઉભા રહેવાથી એને કર્યું નથી. બરાબર? અને એના કરવાથી આપણે જઈને ઉભા રહ્યા નથી, પણ કોરિલેશન એવું બન્યું કે બસ આપણે ત્યાં પહોંચ્યા અને એ આપણા પર પડ્યું. ખ્યાલ આવે છે? આને કહેવાય કાકતાલી ન્યાય. એવી જ રીતે કોઈ જીવ આટલા સમજો અનંતા જીવો નિગોદમાં છે, એ અનંતા જીવોમાંથી કોઈ એકાદ જીવ આમ ત્રસ પર્યાયમાં ઉછળીને આવી જાય તો એને આવો ન્યાય કહેવાય. કોઈ એક જીવના આવા સડનલી પરિણામ થઈ જાય અને એ બહાર નીકળે છે. મોક્ષાંત પ્રકાશકમાં બીજું એક્ઝામ્પલ છે કે એક મોટું વાસણ લીધું હોય અને એમાં ચણા શેકતા હોય, એ ચણા શેકતા હોય અને એક સડનલી આમ ઉછળીને બહાર આવીને પડે, એ કેટલું રેર છે. એ સમજો આટલા ચણામાંથી એકનું નીકળવું તો એ ઇઝી છે, પણ અનંત જીવોમાંથી એક જીવનું બહાર નીકળવું કેટલું રેર છે. ખ્યાલ આવે છે? લોટરી જેવું છે. લોટરી કે તમે લાખો લોટરીની ટિકિટ લીધી હોય એમાંથી કોઈ એકાદ જણ ક્યાંક જીતી જશે, આ તો અનંતનું છે પાછું. એટલે એમાંથી અમુક જ જીવ બહાર આવે છે, અને જે બહાર આવે છે તો એના વેરિયેબલ આયુષ્ય હોય છે. એ આયુષ્ય એ શ્વાસના 18મા ભાગના જેટલા બી હોઈ શકે અને આટલા સાગરોપમ સાગરોપમના પણ હોઈ શકે. ખ્યાલ આવે છે કે? પણ તોય એ સાગરોપમનું આયુષ્ય પણ જેવી રીતના પેલું જે નાનકડું જીવડું એક સાંજ માટે જીવે છે, એવી રીતના સાગરોપમનું આયુષ્ય પણ પેલા નિગોદના કાળની સામે એક રાત પૂરતા છે. 2000 સાગરોપમની જે વાત કરીએ ને, કે 2000 સાગર માટે જીવ ત્રસ પર્યાયમાં આવે છે, એટલો કાળ એ નિગોદની સામે બસ એક સાંજ જેટલો છે, 2 કલાક જેટલો છે. કેમકે ત્યાં જીવ પુદ્ગલ પરાવર્તનમાં જીવે છે. નિગોદમાં જીવ, હવે તો આપણને ખ્યાલ છે ને, જો નિગોદમાં જ જીવ રહે, જો સાંભળજો, ફક્ત ઇતર નિગોદમાં જ જીવ રહે, ત્યાં જ જન્મે મરે જન્મે મરે જન્મે મરે, તો 2.5 પુદ્ગલ પરાવર્તન સુધી એ ત્યાં ને ત્યાં રહી શકે છે. કેટલા? 2.5 પુદ્ગલ પરાવર્તન. 1 પુદ્ગલ પરાવર્તનની અંદર અસંખ્યાત અનંત ઉત્સર્પેણી ઉત્સર્પેણી વયા જાય છે. એટલે 20 કોડા કોડી સાગરો પણ, 20 કરોડ કરોડ સાગરો પણ, એની સામે 2000 સાગર કેટલા છે? કઈ જ નથી ને. એવા અનંત 20 કોડા કોડી સાગરો પણ એક પુદ્ગલ પરાવર્તનમાં છે, અને એવું અઢી પુદ્ગલ પરાવર્તન ફક્ત ઇતર નિગોદમાં જીવ રહે છે. સમજો, ઇતર નિગોદ અને એકેન્દ્રિય, ત્રસ નહીં, એકેન્દ્રિય, જે પૃથ્વી, જળ, અગ્નિવાયુ અને પ્રત્યેક વનસ્પતિ, સાધારણ નહીં. એમાં જો તમે ફ્લિપ ફ્લોપ કરે, સમજો એકાદ વાર બહાર આવી જાય અને પાછળ અંદર વળે જાય, ખ્યાલ આવે છે? એવું જો કરે તો અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન સુધી નિગોદમાં જ રહે છે, ખ્યાલ આવે છે કે નહીં? જો આ ભાવ પરાવર્તનનો ભાવ સમજાવવા માટે આજનો પ્રયત્ન છે કે જીવે કેટલો કાળ આ 4 ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યું છે, અને કોને કારણે કર્યું છે આટલો લાંબો કાળ, કોને કારણે જીવ આ સંસારમાં છે? ફક્ત એક મિથ્યાત્વ ભાવને કારણે, ફક્ત એક સમયના મિથ્યાત્વ ભાવને કારણે. મિથ્યાત્વ ભાવની આયુ, એનું, એની લાઈફ કેટલી? એક સમય. દર સમયે જીવ નવો મિથ્યાત્વ ભાવ કરે છે, અને દર સમયે જીવ સેમ ને સેમ મિસ્ટેક કરે છે, અને આટલા લાંબા કાળથી એ સંસારમાં પરિભ્રમણ કરે છે. બરાબર છે, પહેલો પોઈન્ટ. હવે સેકન્ડ પોઈન્ટ ઉપર જઈએ છે. આ 5 પરાવર્તન જે છે, એમાંથી જે ભાવ પરાવર્તન છે એને નિશ્ચય પરાવર્તન કહેવાય છે. કોને? ભાવ પરાવર્તનને નિશ્ચય પરાવર્તન કહેવાય છે. બાકી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, આ 4 પરાવર્તનને વ્યવહાર પરાવર્તન કહેવાય છે. ભાવ પરાવર્તનને નિશ્ચય, બાકીના 4ને વ્યવહાર. જો સુકામ, બાકીના 4 પરાવર્તન જે છે એનું મેજરમેન્ટ પરના આધારે થાય છે. કેવલ કર્મ પરમાણુ આવ્યા, જીવ સાથે બંધાયા, દ્રવ્ય પરાવર્તન, બરાબર. ક્ષેત્ર પરાવર્તન કે કાં તો શરીરની ઉગાના વધી, કા આકાશના અલગ અલગ ક્ષેત્રે જઈને જન્મ લીધો, બરાબર. કાળ પરાવર્તન તો ઉત્સર્પિણી અવસર્પિણીના અલગ અલગ સમયે જન્મ લીધો. પછી ભવ પરાવર્તન તો એક અલગ અલગ આયુષ્યવાળા થઈને જન્મ લીધો. અને ભાવ પરાવર્તન કે જો જીવના કષાયના આવા ભાવો થયા, જીવના યોગના આવા ભાવો થયા, ખ્યાલ આવે છે ને? જો ફરક સમજાય છે કે નહીં? આ ભાવ પરાવર્તન એ ખરેખર જીવના ભાવને લઈને મપાય છે. બાકીના 4 પરાવર્તન છે એ અન્યના આધારે, એ પરના આધારે માપવામાં આવે છે, એટલે એને વ્યવહાર પરાવર્તન કહેવાય છે. ભાવ પરાવર્તનને નિશ્ચય પરાવર્તન કહેવાય છે. જો પેજ નંબર આના હજી નીચે, નેક્સ્ટ પેજ, એક પેજ છોડીને નેક્સ્ટ પેજ 12 નંબરનો પોઈન્ટ, હા, જો સંસારના ભેદ પાડતા ભાવ પરાવર્તન તે ઉપાદાન અર્થાત નિશ્ચય સંસાર છે, ખ્યાલ આવે? ભાવ પરાવર્તન તે ઉપાદાન છે અને બાકીના પરાવર્તનો નિમિત્ત છે. ભાવ પરાવર્તન તે ખરેખર સંસાર છે, કેમ કે જીવના ભાવથી જ સંસાર ઉભો થાય છે. કંઈક કોઈ કર્મના બંધથી કે ભાવ ધારણ કરવાથી સંસાર ઉભો થતો નથી. અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પરિવર્તન તે નિમિત્ત માત્ર છે અને વ્યવહાર સંસાર છે, કેમ કે તે પર વસ્તુ છે. નિશ્ચય એટલે કે ખરેખર, અને વ્યવહાર એટલે કથનરૂપ. નિમિત્ત માત્ર, નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થતા ભાવ સંસાર ટળી જાય છે, અને ત્યારથી બીજા નિમિત્તો સ્વયં અભાવ થાય છે. જીવ જો પોતાના ભાવથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ કરે તો એનું ભાવ પરાવર્તન ટળી જાય છે, તો એના નિમિત્તથી બાકીના પરિવર્તનો પણ ટળી જાય છે. ખ્યાલ આવે ને? આ પોઈન્ટ સમજાયો? બરાબર, ચલો આ 2 પોઈન્ટ થયા. હવે જો ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ. આપણે આ 15મો 13 જોઈ લીધો, 14 જોઈ લીધા છે પહેલા. 15મો પોઈન્ટ પણ આપણે મિથ્યાત્વની વાત જે ડિસ્કસ કરી એ આવી ગયો. હવે જો આગળ જઈએ, મનુષ્ય ભાવ સફળ કરવા માટે ખાસ લક્ષ્યમાં રાખવા લાયક વિષય, આ 7-8 પોઈન્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈ વુડ સજેસ્ટ કે તમે વાંચજો ઘરે જઈને, કેમ કે આ બધા એકદમ વર્બેટ, એકદમ એક એક લાઈન વાંચવા હમણાં અઘરું છે, ટાઈમ આપણી પાસે ઓછો છે, પણ બહુ સરળ છે કોઈ ગણિત એમાં નથી, પણ એનાથી ભાવ આપણને પૂરો ખ્યાલમાં આવે છે. જો આપણે એક એક પોઈન્ટ અમુક જ વાંચીએ છે, આપણે બે ચાર પોઈન્ટ તો કવર કરી દીધા કે આજે 2000 સાગર એ બહુ ઓછો કાળ છે એ જોયું. પછી જીવ તિર્યંજ ગતિમાં સૌથી અધિક રહે છે, મનુષ્યમાં ઓછો રહે છે એ જોયું. હવે જો આપણે અહીંયાથી આવીએ, 6th પોઈન્ટ કાઢો સીધો. જો જીવના એક તો પહેલા મનુષ્ય ભાવના ભાવો બહુ ઓછા છે, મનુષ્ય ભાવમાં જીવનું આયુષ્ય પણ બહુ ઓછું છે, બરાબર. મનુષ્ય ભાવમાં એવા જીવો પણ બહુ ઓછા છે જેને ખરેખર ધર્મમાં રૂચિ હોય. એટલે આ ઉત્તરોત્તર કેટલું ઓછું થતું જાય છે એનું ઇમેજિનેશન કરો. આપણે સિમ્પલ કોરિલેશન લઈએ, આજે આ સમજો જીનવાણીની અહીંયા ચર્ચા ચાલે છે, અહીંયા મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે, આપણે કેવી રીતના ભગવાન બનાવાય એની વિધિ રોજ ગુરુદેવ શ્રી પીરસે છે અને કેટલા લોકો સાંભળે છે. આપણે એક સિમ્પલ કોરિલેશન કરો, મુંબઈ નગરીમાં કેટલા કરોડો લોકો છે. હવે એમાંથી કેટલા તો જેને ક્ષયોક્ષમ જ નથી એને કાઢી નાખો, કેટલા છે જેને રૂચિ નથી એને કાઢી નાખો, અને કેટલા છે એવા તીવ્ર કશાય જીવો છે એને કાઢી નાખો. તો મંદ કશાય હોય, રૂચિ હોય, ક્ષયોક્ષમ હોય, પોતાનું કલ્યાણ કરવાની ભાવના હોય એવા જીવો બચ્યા કેટલા, ખ્યાલ આવે છે. અને એમાં પાછું આયુષ્ય, આપણે કોઈ દેખાય છે જે આમાં અંગહીન હોય કે કોઈ એવું એને કંઈ બોલવા ચાલવાની તકલીફ હોય એવું કોઈ દેખાય? આપણે બધા પુણ્યવંત જીવો છે, આપણે બધા ઉત્કૃષ્ટ અતિશય પુણ્યવંત જીવો છે, સમજાય છે ને. સમજો, બહારમાં પૈસા હોવા, આજે પૈસા બિલ ગેટ્સ પાસે બી છે અને ઇલોન મસ્ક પાસે બી છે. પૈસા મળવાનું પુણ્ય બહુ સસ્તું છે અને જ્ઞાનનો ક્ષયોક્ષમ મળવાનું પુણ્ય બહુ મોંઘું છે. એમાં પણ આ જૈન ધર્મને સમજવાની રૂચિ મળવી એ પુણ્ય સૌથી મોંઘું છે. સમજો, બજારમાં શાકભાજી લેવા જાઓ તો તમે એક લીંબુ લેવા જાઓ તો કેટલાનું મળે? સમજો 10-1 રૂપિયાનું મળે, 5 રૂપિયાનું મળે, જે હોય. એક કેરી લેવા જાઓ તો કેટલાની મળે? 500-200ની મળે ને. તો એવી જ રીતે સમજો, અહીંયા તમે જ્ઞાનનો ક્ષયક્ષમ ખરીદવા જાઓ. અચ્છા, મને કયો સુંદર રૂપ મળવું એ સસ્તું પુણ્ય છે કે મોંઘું પુણ્ય છે? અતિશય સસ્તું છે, એમ સમજો, અતિશય સસ્તું. કેમ કે દુનિયામાં 1/2 લોકો સુંદર છે. પ્રોબેબિલિટી ગણવાની જો કે દુનિયામાં આટલા લોકો છે એમાંથી પૈસા વાળા કેટલા, તો કમસે કમ 10-1% તો છે ને. તો 10% આપણે તો અહીંયા 0.000 ની વાત કરીએ છીએ, આપણે ડેસિમલની નીચેની વાતો કરીએ છીએ, ખ્યાલ આવે છે ને. એટલે જે પણ 1% થી ઉપર હોય ને એ બધું પુણ્ય સસ્તું છે. કહેવાનો મતલબ શું છે કે આ મનુષ્ય ભાવ આપણને મળ્યો અને એમાં પણ આપણને જ્ઞાનનો ક્ષયોક્ષમ રૂચિ આદિ મળી, તો ટોડરવલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે કે અભી સબ અવસર આ ચૂકા હૈ, સબ હા પુણ્ય રાશિ પડ્યો અહો, કે અભી યે અવસર ચૂકના યોગ્ય નહીં. ખ્યાલ આવ્યો? જો આપણે એ પોઈન્ટ અહીંયાથી વાંચીએ છે, સાતમો પોઈન્ટ જોઈએ. આ છઠ્ઠો પોઈન્ટ હજી અલગ રેલવે એકનો પોઈન્ટ છે, એ આપણે જોયેલો છે લગભગ. જો આ મનુષ્ય ભાવમાં જ આત્માનું સાચું સ્વરૂપ સમજીને જીવોએ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. આમ તો જીવ મનુષ્ય સમ્યક દર્શન ચારે ગતિમાં પ્રાપ્ત કરી શકે કે કરી શકે ને. તો સાતમી નરકમાં જાય તો ત્યાં પણ છે ને ઉદાહરણ કે વેદનાના કારણે જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. તો શું આપણે રાહ જોવી કે હું સાતમી નરક પર જઈશ, મને તીવ્ર વેદના થશે અને ત્યારે જઈને હું સમ્યક દર્શન પ્રાપ્ત કરીશ, એવું કરવાનું? અચ્છા, આપણે અહીંયાથી વિદેહ ક્ષેત્રમાં જશું, સીમંદર ભગવાનની વાણી સાંભળશું અને પછી આપણે જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરશું, એવું કરવાનું? અરે જેને રૂચિ હોય ને એ તો અહીંયા પ્રાપ્ત કરીને શું કામ દિવ્ય ધ્વનિ સાંભળવાનો છે? ખ્યાલ આવે છે ને? એટલે જો સમ્યક દર્શન તો પહેલી તકે ગુરુદેવ શીખે ને, પહેલામાં પહેલો હું આત્મા છું એવો નિર્ણય. આ પાંચ પરાવર્તન પણ પછી સમજજે, પહેલા હું આત્મા છું એવો નિર્ણય. ખ્યાલ આવે છે ને? સ્ટ્રાઇકથી આયન વાઇલ ઇટ ઇઝ હોટ, લોટું ગરમ છે ત્યાં સુધી તેને ટીપી લ્યો, ઢળી લ્યો. એ કહેવત અનુસાર મનુષ્ય ભાવ છે તેમાં તુરત જ આત્મ સ્વરૂપને સમજી લ્યો, નહીં તો ત્રસ કાળ થોડા વખતમાં પૂરો થઈને એકેન્દ્રિય નિગોદ પર્યાય પ્રાપ્ત થશે અને અનંત કાળ તેમાં રહેવાનું થશે. જો આપણે ક્યાં છે 2000 સાગરમાં આપણને ખબર નથી. અને આ જીવ ગમે તેટલા પુણ્ય બાંધ્યા હોય ને, પણ મિથ્યા દ્રષ્ટિ જ હોય તો એને એકેન્દ્રિયમાં જવાથી કોઈ રોકી ન શકે. પુણ્યનો ઉદય એ મિથ્યાત્વના ઉદયને નેગેટ કરી શકતો નથી. ખ્યાલ આવે છે કે નહીં? ફળ તો મળશે જ ને. જીવને મિથ્યાત્વ ભાવ જ્યાં છે ત્યાં નિગોદનું ફળ મળશે. સંક્રમિત થઈ જાય, ખરી જાય, પુણ્ય તો ખરી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે જો ત્યાં એકવાર વયા જશે પછી અહીંયા બીજો પોઈન્ટ પણ હતો, આપણો મિસ થઈ ગયો. જેવી રીતના દેવગતિમાં કોઈ દિવસ રાત નથી, કેમકે જે સૂર્યચંદ્રનું પરિભ્રમણ છે એ તો અહીંયા મેરુ પર્વતની આસપાસ છે ને, મધ્ય લોકમાં છે એ. પણ એટલે આપણે જંબુ દ્વીપને છોડીને બીજે ક્યાંય દિવસ રાત નથી એમ સમજો. એટલે અઢી દ્વીપને છોડીને બહાર તો સૂર્યચંદ્ર સ્ટેશનરી છે, એટલે ત્યાં પરિભ્રમણ નથી. તો હવે દિવસ રાત નથી તો આ ટાઈમ કેવી રીતના ગણવાનો? કેટલા દિવસો ગયા, કેટલા વર્ષ ગયા, કે કેટલા સાગરો ગયા, કેવી રીતના ગણવાનો? તો અહીંયાની અપેક્ષાએ ત્યાં ગણાય છે. ખ્યાલ આવે? નિગોદમાં જ કોઈ જીવ હોય એક પુદ્ગલ પરાવર્તન સુધી, તો એનો ભાવ પરાવર્તન, એનું ક્ષેત્ર પરાવર્તન આદિ કેવી રીતના પૂરું થાય? ખ્યાલ આવે છે ને? તો ઇટ ઇઝ અ રિલેટિવ કેલ્ક્યુલેશન કે એ જીવ કદાચ ત્યાંથી નીકળીને નરક ગતિના બધા આયુષ્યના ભાવ ધારણ ન પણ કરે, પણ સમજો કોઈક બીજા જીવે કર્યા હોત અને જો એને આટલા કાળમાં એ ભાવ પરાવર્તન પૂરું કર્યું હોત તો એટલો જ કાળ આ જીવ નિગોદમાં ને નિગોદમાં છે તો એનું એક ભાવ પરાવર્તન પૂરું થયું. એવી રીતના ગણતરી કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? મારે કહેવાનો મતલબ શું છે કે જો આ આપણો સમજો કે આપણો ત્રસ પર્યાયનો અંત હશે અને આપણે સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું તો અહીંયાથી નિગોદમાં ક્યાં ચાલ્યા જશું અને આપણા આ બધા પરાવર્તનો ત્યાં ચાલુ જ છે એનો આપણને પછી કાંઈ અંદાજ જ નહીં આવે. ખ્યાલ આવે છે ને? એટલે ડરાવવાની વાત નથી, પણ આ એક હકીકત આપણા ખ્યાલમાં હોય તો આપણું આ જીવન પ્રમાદમાં ખાલી વહી ન જાય. આજે સન્ડે છે, આ છેલ્લો ક્લાસ છે, એના પછી શું કરશું? આજે તો 4 ક્લાસ સાંભળ્યા. અરે બાપ રે, આજે તો બહુ, હા આજે તો ઘણો આમ હેવી ડોઝ થઈ ગયો. હવે આગળ શું કરશું? હવે આરામ કરશો, એ રવિવાર છે. ખ્યાલ આવે છે? આપણી આપણી કમ્પેરિઝનમાં માપે કે અહીંયા આટલો ટાઈમ થયો એટલે ત્યાં એટલો થયો એમ. જો આપણે મનુષ્ય ભાવમાં છીએ ને, આ શાસ્ત્ર આપણા માટે રચાયેલા છે, એટલે આ શાસ્ત્રોમાં જેટલું પણ કાળનું ગણિત છે એ બધું મનુષ્યના ભાવને આધારે છે. ખ્યાલ આવે છે? તો આપણે અહીંયા એક દિવસ થાય, આપણે અહીંયા 1 લાખ પૂર્વ થાય એટલું આયુષ્ય ત્યાં છે, એ જાતનું ગણિત આપ્યું છે. ત્યાં દેવગતિમાં તો સળંગ ખાલી ભોગોમાં જ જીવ આનંદ લે છે, રમી રહે છે. કોઈ દિવસ રાત ખબર નથી, કેટલા વર્ષો નીકળી ગયા, કેટલા પલ્લે ગયા, સાગર થી ગયું ખબર નથી. અચાનક એક દિવસ માળા મુરજાઈ ગઈ અને ખબર પડી 6 મહિના જ છે. અરે સાગરો પમનું આયુષ્ય જ્યાં જીવ્યા હોય ત્યાં 6 મહિના એને શું લાગ્યા હોય? ખ્યાલ આવે છે કે નહીં? આપણને અહીંયા હોય ને તો એ લાગે કે 6 મહિના તો છે ને મારી પાસે. એ લોકો બિચારા જુરી જુરીને જીવે અને આમ જ તિર્યંજાદી એકેન્દ્રિય પર્યાયોમાં વયા જાય છે. આપણે પણ આવી રીતના બાકીના આયુષ્યમાં હવે જુરી જુરીને ન જીવીએ અને કુભવોમાં ન જતા રહીએ એટલે એના માટે એક ધર્મ જ આપણો આધાર છે. ખ્યાલ આવે છે? બસ હું પરમાત્મા છું એમ નક્કી કરવાનું છે, આટલું કાર્ય છે. કાર્ય મોટું નથી, કાર્ય કેટલું છે? બસ આટલું કાર્ય છે. આટલું કાર્ય જો થઈ જાય તો આપણા બધા પરાવર્તનનો અંત આવી જાય છે. આપણે એવી ભાવનાથી આ ક્લાસ અહીંયા પૂરો કરીએ. જો હવે આ આગળ આપણે તત્વાર સૂત્રની જે આગળ ચર્ચા કરશું, આપણા સંસારી અને મુક્ત જીવોના ભેદ પ્રભેદની ચર્ચા ચાલુ છે. એમાં એક આપણે ભેદ જોયો કે આ જે પાંચ પરાવર્તનરૂપ સંસારના જીવ જીવે છે એની વાત કરી. હવે આગળ જે સંઘની અસંઘની ત્રસ્ત સ્થાવર આદિ જે ભેદો છે એની ચર્ચા આપણે આગળ કરશું. જે વાણી સ્થિતિ હે જિનવાણી ભારતી તો જપો દિન રે જ્યોતેરી શરણાગ્રહે સો પાવે સુખ છે જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જિનવાણી માતનો